એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર થોડી ઊંડી વાત કરવાના છીએ જે સતત સમાચારોમાં રહે છે, પણ જેને સમજવો ઘણીવાર ખબર છે મુશ્કેલ બની જાય છે. આતંકવાદ.
બરાબર.
આપણે ચાર્લ્સ ટાઉનશેન્ડના આ વિષય પરના વિચારોનો સારાંશ જોવાના છીએ, ખાસ કરીને એમના બે પુસ્તકો ટેરરિઝમ અને ટેરરિઝમ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન પર આધારિત.
હા, અને આ વિષય ખરેખર એટલો બધો લાગણીઓ અને રાજકારણથી ભરેલો છે ને કે સ્પષ્ટ રીતે વિચારવું પણ અઘરું થઈ જાય છે.
સાચી વાત છે.
ટાઉનશેન્ડનું કામ આપણને પેલી હેડલાઇન્સ અને તાત્કાલિક પ્રતિક્રિયાઓથી થોડું આગળ લઈ જાય છે. મતલબ ઘટનાનો ઐતિહાસિક સંદર્ભ શું છે, એની પ્રકૃતિ કેવી રીતે બદલાય છે, એની પાછળ તર્ક શું હોઈ શકે એ સમજવામાં મદદ કરે છે.
બરાબર. અને એ સમજવું ખરેખર જરૂરી છે, કારણ કે આ કંઈ ખાલી દૂર દેશોની સમસ્યા નથી રહી. એની સીધી અસર આપણા સમાજ પર, આપણા રાજકારણ પર, આપણી સુરક્ષા પર પડે છે.
ચોક્કસપણે.
ટાઉનશેન્ડ જે અભિગમ છે એ આપણને ભાવુક થયા વગર થોડી વધુ વિશ્લેષણાત્મક રીતે જોવામાં મદદ કરી શકે. તો ચાલો શરૂઆત કરીએ લેખકથી જ.
હા.
કોણ છે આ ચાર્લ્સ ટાઉનશેન્ડ અને એમનો આ વિષય પરનું દૃષ્ટિકોણ શા માટે ખાસ ગણાય છે?
જુઓ, ચાર્લ્સ ટાઉનશેન્ડ યુકેની કીલ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય ઇતિહાસના એમેરિટસ પ્રોફેસર છે.
ઓકે.
તેઓ દાયકાઓથી રાજકીય હિંસા, સૈન્ય ઇતિહાસ અને ખાસ કરીને બ્રિટિશ સામ્રાજ્યના અનુભવો, જેમ કે આયર્લેન્ડ અને પેલેસ્ટાઇનમાં, એના પર કામ કરી રહ્યા છે. નિષ્ણાત છે ને?
એટલે કે એ કોઈ સુરક્ષા એજન્સીના વડા નથી કે કોઈ રાજકીય વિશ્લેષક પણ નથી, મૂળ તો ઇતિહાસકાર છે.
હા.
આનાથી શું ફરક પડે છે એમના વિશ્લેષણમાં?
ઘણો મોટો ફરક પડે છે. જો ઇતિહાસકાર હોવાને કારણે તેઓ આતંકવાદને ખાલી આજની સમસ્યા તરીકે નથી જોતા, એને એક લાંબા ગાળાના ઐતિહાસિક પ્રવાહમાં મૂકીને જુએ છે. એટલે છેક 19મી સદીના રશિયા અરાજકતાવાદીઓથી લઈને આજના જેહાદી જૂથો સુધી એમાં શું સમાન છે, શું બદલાયું છે એ બધું એ જોઈ શકે છે. એમનો મુખ્ય હેતુ કોઈ તાત્કાલિક ઉકેલ આપવાનો નથી.
અચ્છા.
પણ ઘટનાને ઊંડાણપૂર્વક સમજવાનો છે.
અને સાંભળ્યું છે કે એમનું લેખન પણ ઘણું સંતુલિત અને તટસ્થ ગણાય છે, ખરું ને?
હા, બિલકુલ.
જે આવા વિવાદાસ્પદ વિષય માટે તો ખૂબ જ જરૂરી છે.
એકદમ. તેઓ પેલી ભાવનાત્મક ભાષા કે પક્ષપાતથી દૂર રહે છે, તથ્યો અને વિશ્લેષણ પર ભાર મૂકે છે. તેઓ આતંકવાદને કોઈ રહસ્યમય દુષ્ટ શક્તિ તરીકે નથી જોતા, પણ એને એક ચોક્કસ રાજકીય ઉદ્દેશ્ય માટે અપનાવવામાં આવતી એક પદ્ધતિ, એક યુક્તિ તરીકે જુએ છે. આ અભિગમ આપણને મતલબ ઘણી સ્પષ્ટતા આપે છે.
આ વાત રસપ્રદ છે. આતંકવાદ એક પદ્ધતિ છે, કોઈ વિચારધારા નથી. આ જેમના પુસ્તકોનો મુખ્ય વિચાર છે.
હા, બરાબર.
ચાલો એના પર થોડી વધુ વાત કરીએ. ટાઉનશેન્ડની મુખ્ય દલીલ શું છે?
હા, એ જ એમનો કેન્દ્રીય તર્ક છે. તેઓ કહે છે કે આતંકવાદ કોઈ એક ચોક્કસ ફિલોસોફી નથી કે કોઈ એક આંદોલન પણ નથી. એ તો રાજકીય હિંસા આચરવાની એક રીત છે, એક યુક્તિ છે.
મેથડ, ટેક્ટિક.
ઓકે.
ઇતિહાસમાં જુદા જુદા જૂથોએ અને હા રાજ્યોએ પણ પોતાના અલગ અલગ રાજકીય લક્ષ્યો સિદ્ધ કરવા માટે આ યુક્તિનો ઉપયોગ કર્યો છે.
એટલે કે આતંકવાદ એક સાધન જેવું થયું જેનો ઉપયોગ કોઈ પણ કરી શકે પોતાના હેતુ માટે.
બરાબર. ટાઉનશેન્ડ એને હિંસક સંચાર, વાયલન્ટ કમ્યુનિકેશન તરીકે ઓળખાવે છે.
હિંસક સંચાર.
હા. એનો અર્થ એ કે હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાલી ભૌતિક નુકસાન પહોંચાડવાનો નથી હોતો, પણ એક સંદેશો આપવાનો હોય છે, ભય ફેલાવવાનો હોય છે. અને જે તાત્કાલિક પીડિતો છે એમના કરતાં ઘણા મોટા પ્રેક્ષકો, જેમ કે સરકાર, સમાજ, આંતરરાષ્ટ્રીય સમુદાય, એમના પણ મનોવૈજ્ઞાનિક અસર ઊભી કરવાનો હોય છે.
આ હિંસક સંચારનો વિચાર ખરેખર મહત્વનો છે. પણ ટાઉનશેન્ડ એ પણ કહે છે ને કે આતંકવાદની કોઈ એક સર્વસંમત વ્યાખ્યા જ નથી.
હા, બરાબર.
આ વાતને તેઓ કેવી રીતે સમજાવે છે? આ મુદ્દો એમના વિશ્લેષણ માટે એકદમ પાયાનો છે. તેઓ સ્પષ્ટ કરે છે કે આતંકવાદ શબ્દનો ઉપયોગ ઘણીવાર એટલો બધો રાજકીય રીતે પ્રેરિત હોય છે કે એ વિશ્લેષણ માટે લગભગ નકામો બની જાય છે. પેલી કહેવત છે ને, એકનો આતંકવાદી, બીજાનો સ્વાતંત્ર સેનાની. હવે આ વાત સાચી હોય કે ન હોય, પણ મહત્વનું એ છે કે કોણ કોને આતંકવાદી કહી રહ્યું છે અને શા માટે કહી રહ્યું છે. ઘણીવાર સરકારો પોતાના વિરોધીઓને બદનામ કરવા માટે, એમની સાથે વાતચીત ટાળવા માટે આ લેબલ વાપરે છે.
ઓહો, એટલે વ્યાખ્યાની સમસ્યા શાબ્દિક ઓછી અને રાજકીય વધારે છે.
બિલકુલ.
તો ટાઉનશીનનો હેતુ આ રાજકીય ગૂંચમાંથી બહાર નીકળીને આતંકવાદનું જે વાસ્તવિક સ્વરૂપ છે, એનો ઇતિહાસ, એની પાછળની ગણતરીપૂર્વકની ભલે ક્રૂર રણનીતિ છે, એને સમજવાનો છે.
બિલકુલ. પુસ્તક આપણને આતંકવાદને એક અભેદ્ય દુશ્મન તરીકે જોતા અટકાવે છે અને એને એક સમજી શકાય તેવી, ભલે નૈતિક રીતે આપણે એને સ્વીકારી ન શકીએ, પણ એક રાજકીય યુક્તિ તરીકે જોવામાં મદદ કરે છે.
ચાલો હવે થોડું વધુ ઊંડા ઉતરીએ આમાં. તમે વ્યાખ્યાની મુશ્કેલી અને રાજકીય ઉપયોગની વાત કરી, પણ શું આતંકવાદી કૃત્યોમાં સામાન્ય રીતે કોઈ ચોક્કસ ઘટકો હોય છે જેના પર ટાઉનશેન્ડ ધ્યાન દોરે?
હા, ચોક્કસ. તેઓ મુખ્યત્વે ચાર લક્ષણો ગણાવે છે. પહેલું, હિંસાનો ઉપયોગ અથવા એની ધમકી.
બરાબર.
બીજું, કોઈ સ્પષ્ટ રાજકીય ઉદ્દેશ્ય.
ત્રીજું,
ઇરાદાપૂર્વક નાગરિકો અથવા જે લડવૈયા નથી એમને નિશાન બનાવવા.
હા.
અને ચોથું, જે સૌથી મહત્વનું છે, તાત્કાલિક પીડિતોથી આગળ વધીને વ્યાપક દર્શકોમાં ભય અને મનોવૈજ્ઞાનિક અસર પેદા કરવાનો ઈરાદો. આ છેલ્લું તત્વ જ એને હિંસક સંચાર બનાવે છે.
અને આધુનિક આતંકવાદના મૂળ ક્યાં સુધી જાય છે? શું આ કોઈ નવી ઘટના છે છેલ્લા 50-100 વર્ષની?
ના, જરાય નહીં. ટાઉનશેન્ડ એના મૂળ છેક 18મી સદીની ફ્રેન્ચ ક્રાંતિના ટેરર, રેન ઓફ ટેરર સુધી લઈ જાય છે.
ઓહો.
જ્યાં રાજ્યએ પોતે જ પોતાના નાગરિકો પર આતંક ગુજાર્યો હતો, પણ જે બિન રાજ્ય આતંકવાદ છે એના સીધા પૂર્વજ 19મી સદીના રશિયન અરાજકતાવાદીઓ ગણાય. જેમ કે નારોદનાયા વોલિયા નામનું જૂથ હતું, એમણે કર્મ દ્વારા પ્રચાર, પ્રોપગેન્ડા બાય ધ ડીડનો ખ્યાલ આપ્યો.
કર્મ દ્વારા પ્રચાર, એ શું છે?
એમનો વિચાર એવો હતો કે હિંસક કૃત્યો, જેમ કે ઝાર જેવા કોઈ મોટા અધિકારીની હત્યા કરવી, એ પોતે જ એક શક્તિશાળી રાજકીય સંદેશ છે. એનાથી રાજ્યની નબળાઈ દેખાય, લોકો જાગૃત થાય અને ક્રાંતિને વેગ મળે. 1881માં ઝાર એલેક્ઝાન્ડર દ્વિતીયની હત્યા થઈ એ આનું ક્લાસિક ઉદાહરણ છે. અહીં હિંસા પોતે જ એક સંદેશ બની ગઈ.
એટલે શરૂઆત રાજ્યના આતંક અને આવી લક્ષિત રાજકીય હિંસાથી થઈ. તો પછી 20મી સદીમાં આ યુક્તિ કેવી રીતે વિકસી અને ફેલાઈ, જેને કેટલાક આતંકવાદનો યુગ પણ કહે છે?
હા, 20મી સદીમાં આતંકવાદ જુદી જુદી લહેરોમાં આવ્યો. દરેકના પોતાના લક્ષ્યો હતા, પોતાની પદ્ધતિઓ હતી. ટાઉનશેન્ડ મુખ્યત્વે 3-4 તબક્કાઓ પર ધ્યાન આપે છે. પહેલો હતો વસાહત વિરોધી લહેર, લગભગ 1920 થી 1960 સુધી.
એટલે એન્ટી કોલોનિયલ વેવ.
બરાબર.
સામ્રાજ્યો તૂટી રહ્યા હતા, સ્વતંત્રતા ચળવળોએ વસાહતી શાસકો પર દબાણ લાવવા અને આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચવા માટે આતંકનો ઉપયોગ કર્યો. દાખલા તરીકે અલ્જીરિયામાં FLNનો ફ્રાન્સ સામેનો સંઘર્ષ. એમનો હેતુ હતો રાષ્ટ્રીય મુક્તિ અને યુક્તિ હતી શહેરી ગેરિલા યુદ્ધ અને આતંક.
અને આ ઘણીવાર સફળ પણ રહ્યું લાગે છે, ખરું ને?
હા, અમુક અંશે કહી શકાય. બીજો તબક્કો હતો ન્યૂ લેફ્ટ લહેર, લગભગ 1960 થી 1980 સુધી.
ન્યૂ લેફ્ટ વેવ.
હા, પશ્ચિમી દેશોમાં માર્ક્સવાદી લેનિનવાદી વિચારધારાથી પ્રેરિત જૂથો ઉભરી આવ્યા, જેમ કે જર્મનીમાં RAF, બાર્ડર મેનહોફ અને ઇટાલીમાં રેડ બ્રિગેડ્સ. એમનો હેતુ હતો મૂડીવાદી રાજ્યને ઉથલાવી દેવાનો અને એમની યુક્તિ હતી રાજ્ય અને કોર્પોરેટ પ્રતીકો પર હુમલા કરવાની. આ સમયમાં આતંકવાદનું આંતરરાષ્ટ્રીયકરણ પણ થયું.
અને પછી આવ્યા રાષ્ટ્રવાદી જૂથો, અલગતાવાદી. હા, રાષ્ટ્રવાદી અલગતાવાદી લહેર, જે અમુક અંશે પહેલાંની લહેર સાથે પણ ચાલતી રહી. આમાં ઉત્તરી આયર્લેન્ડમાં IRA અને સ્પેઇનમાં ETA જેવા જૂથો મુખ્ય હતા. તેમના હેતુ સ્પષ્ટપણે રાષ્ટ્રીય હતા, જેમ કે સંયુક્ત આયર્લેન્ડ કે સ્વતંત્ર બાસ્ક દેશ. અને તેઓ દાયકાઓ સુધી સંઘર્ષ ચલાવતા રહ્યા.
આ બધા દરમિયાન ટેકનોલોજી અને મીડિયાએ શું ભૂમિકા ભજવી હશે, ખાસ કરીને ટેલિવિઝન આવ્યું પછી?
આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ટાઉનશેન્ડ તો ત્યાં સુધી કહે છે કે આધુનિક આતંકવાદ આધુનિક માસ મીડિયા વિના અકલ્પ્ય છે.
ઓહ.
ટેલિવિઝને શું કર્યું? આતંકવાદી કૃત્યોને તરત જ દુનિયાભરના ઘરો સુધી પહોંચાડી દીધા. આનાથી પેલો હિંસક સંચાર હતો ને, એની અસર અનેક ગણી વધી ગઈ.
હા, બરાબર.
આતંકવાદીઓને ખબર પડી ગઈ કે એમના કૃત્યો હવે વૈશ્વિક મંચ પર ભજવાઈ રહ્યા છે. પેલો 1972નો મ્યુનિક ઓલિમ્પિક્સનો હુમલો યાદ છે ઇઝરાયેલી ખેલાડીઓ પર?
હા, દુઃખદ ઘટના હતી.
એ આનું મોટું ઉદાહરણ છે. અને પછી 20મી સદીના અંતમાં એક નવો જ વળાંક આવ્યો, ધાર્મિક ઉગ્રવાદની લહેર, રિલિજિયસ વેવ, જેને ટાઉનશેન્ડ પવિત્ર આતંક પણ કહે છે.
અલકાયદા જેવા જૂથો?
હા, અલકાયદાનું સૌથી મોટું ઉદાહરણ.
તો આ નવો આતંકવાદ પહેલાના આતંકવાદથી કઈ રીતે જુદો પડે છે? એના લક્ષ્યો, પદ્ધતિઓ શું અલગ છે?
એમાં કેટલાક મોટા તફાવતો છે. પહેલું, એમના લક્ષ્યો ઘણીવાર રાષ્ટ્રીય નથી હોતા, પણ વૈશ્વિક અને સભ્યતાકીય હોય છે. જેમ કે વૈશ્વિક ઇસ્લામિક શાસન સ્થાપવું. બીજું, તેઓ સંઘર્ષને સારા અને ખરાબ વચ્ચેના અંતિમ બ્રહ્માંડીય યુદ્ધ તરીકે જુએ છે, જેમાં સમાધાન શક્ય જ નથી. ત્રીજું, આ ધાર્મિક માળખું ઘણીવાર મોટા પાયે આડેધડ નાગરિકોની હત્યાને પણ યોગ્ય ઠેરવે છે, જે પહેલાના ઘણા રાજકીય જૂથો ટાળતા હતા.
ઓકે.
અને ચોથું, એમની સંરચના મતલબ સ્ટ્રક્ચર એ ઘણીવાર વિકેન્દ્રિત નેટવર્ક જેવી હોય છે, કોઈ એક સેન્ટ્રલ કમાન્ડ ના પણ હોય.
અને 911ના હુમલા આ પ્રકારના આતંકવાદની ચરમસીમા કહી શકાય, જેણે વૈશ્વિક રાજકારણ અને સુરક્ષા નીતિઓને ધરમૂળથી બદલી નાખી.
બરાબર. 911એ બતાવ્યું કે આ પ્રકારનો આતંકવાદ કેટલો વિનાશક હોઈ શકે છે અને એની મનોવૈજ્ઞાનિક અસર કેટલી પ્રચંડ હોઈ શકે છે. એમાં ટેકનોલોજી, વિમાનોનો હથિયાર તરીકે ઉપયોગ અને સંચાર, વૈશ્વિક ભયનું નિર્માણ નું એક ભયાનક સંયોજન જોવા મળ્યું.
ટાઉનશેન્ડ એક બીજો મહત્વનો મુદ્દો પણ ઉઠાવે છે, જે ઘણીવાર ચર્ચામાંથી બાકાત રહી જાય છે. રાજ્ય આતંકવાદ, સ્ટેટ ટેરરિઝમ. શું આતંકવાદ ખાલી બિન રાજ્ય જૂથો જ કરે છે?
બિલકુલ નહીં. અને ટાઉનશેન્ડ આના પર ખૂબ ભાર મૂકે છે. ઇતિહાસ સાક્ષી છે કે રાજ્યો ઘણીવાર આતંકના સૌથી મોટા અને ક્રૂર ઉપયોગ કરતા રહ્યા છે.
ખરેખર?
હા. તેઓ બે પ્રકાર પાડે છે. એક આંતરિક આતંક, ઇન્ટરનલ ટેરર, જ્યાં રાજ્યો પોતાના જ નાગરિકો પર નિયંત્રણ રાખવા અને વિરોધ દબાવવા માટે ભય અને હિંસાનો ઉપયોગ કરે છે.
દાખલા તરીકે
નાઝી જર્મની, સ્ટાલિનનું રશિયા, આ બધા ઉદાહરણો છે. અને બીજો પ્રકાર છે બાહ્ય આતંક, એક્સટર્નલ ટેરર, જ્યાં રાજ્ય બીજા દેશો સામે લડવા અથવા પોતાના હિતો સાધવા માટે આતંકવાદી જૂથોને સમર્થન આપે છે, એમને તાલીમ, પૈસા, હથિયાર પૂરા પાડે છે, જેને સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ કહેવાય છે.
આ તો રાજ્ય અને બિન રાજ્ય હિંસા વચ્ચેની ભેદરેખાને જ ભૂંસી નાખે છે.
ચોક્કસ.
આ સમજ્યા પછી આતંકવાદનો સામનો કરવાના પડકારો શું છે? પ્રતિ આતંકવાદ, કાઉન્ટર ટેરરિઝમ નીતિઓ કેટલી અસરકારક છે?
અહીં પણ ટાઉનશેન્ડ સાવચેતીનો સૂર વ્યક્ત કરે છે. જે લશ્કરી અભિગમ છે, જેમ કે અમેરિકાનો આતંક સામે યુદ્ધ,
હા,
એ ઘણીવાર સમસ્યાને વધુ વકરાવી શકે છે. કારણ કે એ આતંકવાદને એક યુદ્ધ તરીકે જુએ છે, જ્યારે તે મૂળભૂત રીતે તો એક યુક્તિ અને સંચાર પદ્ધતિ છે. આવી પ્રતિક્રિયાઓ ઘણીવાર નવા દુશ્મનો ઊભા કરે છે અને સ્થાનિક વસ્તીને સરકારથી વિમુખ કરી શકે છે.
અને બીજો ભય એ પણ છે કે પ્રતિભાવ પોતે જ આતંકવાદીઓના હાથમાં રમી જાય, ખરું ને?
ચોક્કસ. આતંકવાદીઓનો એક મુખ્ય હેતુ શું હોય છે? રાજ્યને ઉશ્કેરીને અતિશય પ્રતિક્રિયા અપાવવાનો. જો રાજ્ય નાગરિક સ્વતંત્રતાઓ પર કાપ મૂકે, કઠોર કાયદા બનાવે અથવા અંધાધૂંધ બળપ્રયોગ કરે, તો તે પોતાની જ નૈતિક અને લોકશાહી છબીને નુકસાન પહોંચાડે છે. અને આ બરાબર એ જ છે જે આતંકવાદીઓ ઈચ્છે છે, રાજ્યને અત્યાચારી સાબિત કરવું.
એટલે પ્રતિભાવ કેવો હોવો જોઈએ?
પ્રતિભાવ પ્રમાણસર હોવો જોઈએ, કાયદાના દાયરામાં હોવો જોઈએ અને બુદ્ધિપૂર્વકનો હોવો જોઈએ. ગુપ્તચર માહિતી, કાયદાનો અમલ અને મૂળ કારણોને સંબોધતા રાજકીય સામાજિક ઉપાયો એ વધુ ટકાઉ પરિણામ આપી શકે છે.
આપણે ટેકનોલોજીની વાત કરી. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાએ આ આખા ચિત્રને કેવી રીતે બદલ્યું છે?
ઇન્ટરનેટે તો જુઓ, આતંકવાદીઓ માટે ભરતી, પ્રચાર, ભંડોળ એકઠું કરવું, સંકલન કરવું, આ બધા માટે અભૂતપૂર્વ તકો ઊભી કરી દીધી છે.
સાચી વાત.
તેઓ ઓછા ખર્ચે વૈશ્વિક સ્તરે પોતાનો સંદેશ ફેલાવી શકે છે અને સમર્થકો શોધી શકે છે. સાયબર અટેકની શક્યતાઓ પણ વધી છે. પરંતુ ટાઉનશેન્ડ માને છે કે આ મુખ્યત્વે પદ્ધતિઓમાં બદલાવ છે, મૂળભૂત સ્વભાવમાં નહીં. આતંકવાદ હજુ પણ એ જ છે, રાજકીય ઉદ્દેશો માટે ભય પેદા કરવાનો અને સંદેશો પહોંચાડવાનો.
હા, આટલી વિસ્તૃત ચર્ચા પછી શું આપણે કેટલાક મુખ્ય વિચારો કે સંદેશાઓ તારવી શકીએ જે આપણને યાદ રહે?
હા, ચોક્કસ. પહેલો અને સૌથી મહત્વનો સંદેશ, આતંકવાદ એ પ્રાથમિક રીતે હિંસક રાજકીય સંચાર છે. એનું મુખ્ય ઉદ્દેશ્ય મનોવૈજ્ઞાનિક છે.
મુંબઈ 26/11 હુમલા જેવો.
બરાબર. એનું લક્ષ્ય ખાલી જાનહાનિ નહોતું, પણ ભય ફેલાવવો, રાષ્ટ્રીય મનોબળ તોડવું, આંતરરાષ્ટ્રીય સ્તરે સંદેશો આપવો, આ બધું જ હતું.
બીજો મુદ્દો કયો?
ઐતિહાસિક સાતત્ય અને અનુકૂલન. આજનો આતંકવાદ કંઈ હવામાંથી નથી આવ્યો, એના ઐતિહાસિક મૂળ છે અને સમય સાથે એની યુક્તિઓ લક્ષ્યો બદલાતા રહ્યા છે. ભારતમાં પણ અલગ અલગ સમયે અલગ કારણોસર રાજકીય હિંસા જોવા મળી છે, જે આ વૈશ્વિક પ્રવાસ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે. ત્રીજું, વ્યાખ્યાનની રાજનીતિ. કોને આતંકવાદી કહેવો એ ઘણીવાર તટસ્થ વિશ્લેષણ નથી હોતું, પણ રાજકીય શક્તિનો પ્રયોગ હોય છે. આપણે આપણી આસપાસ પણ જોઈએ છીએ કે કેવી રીતે આ શબ્દનો ઉપયોગ વિરોધીઓને બદનામ કરવા માટે થાય છે.
ચોથું શું?
રાજ્યની બેવડી ભૂમિકા. રાજ્ય આતંકવાદનો ભોગ બને છે, એ સાચું, પણ ઇતિહાસમાં અને વર્તમાનમાં પણ રાજ્ય પોતે આતંકનો ઉપયોગ કરતું રહ્યું છે, પોતાના નાગરિકો સામે કે બીજા દેશો સામે. આ વાસ્તવિકતા સ્વીકારવી જરૂરી છે.
અને પાંચમું?
અને પાંચમું, લોકશાહી સામે પડકાર અને પ્રતિભાવનું જોખમ. આતંકવાદનો સામનો કરતી વખતે સુરક્ષા અને નાગરિક સ્વતંત્રતા વચ્ચે સંતુલન જાળવવું એ લોકશાહી સમાજો માટે મોટી કસોટી છે. અતિશય પ્રતિક્રિયા લોકશાહી મૂલ્યોને જ નુકસાન પહોંચાડી શકે છે.
ટાઉનશેન્ડના પુસ્તકોમાંથી કેટલાક ધારદાર વિચારો પણ ઉભરી આવે છે. જેમ કે એક વિચાર છે, આતંકવાદ એક પદ્ધતિ છે, કોઈ ફિલોસોફી કે આંદોલન નથી. આ વાક્ય ઘણું બધું કહી જાય છે.
હા, એ આપણને યાદ અપાવે છે કે આપણે કોઈ એક વિચારધારા સામે નથી લડી રહ્યા, પણ એક ચોક્કસ કાર્ય પદ્ધતિ સામે લડી રહ્યા છીએ. આ સમજ કદાચ પ્રતિભાવને વધુ લક્ષિત બનાવવામાં મદદ કરી શકે.
બીજો એક વિચાર છે, આતંકવાદી હુમલો તેના તાત્કાલિક ભોગ બનનાર કરતાં વધુ મોટા પ્રેક્ષકો પર તેની અસર માટે રચવામાં આવે છે. આ સીધું પેલું હિંસક સંચારવાળું થયું.
બરાબર. એમની સફળતા ખાલી ભૌતિક નુકસાનથી નથી મપાતી, પણ એનાથી જે ભય પેદા થાય, જે મીડિયા કવરેજ મળે, જે રાજકીય પ્રતિક્રિયા આવે, એનાથી મપાય છે.
અને આ પણ મહત્વનું છે, આતંકવાદ નબળાઓનું હથિયાર હોઈ શકે છે, પરંતુ તે બિન અસરકારક નથી.
હા, એનો અર્થ એ કે ભલે આતંકવાદી જૂથો પાસે રાજ્ય જેટલી સૈન્ય શક્તિ ન હોય, એમની યુક્તિઓ ભારે રાજકીય અને મનોવૈજ્ઞાનિક અસરો પેદા કરી શકે છે. તેઓ રાજકીય એજન્ડા બદલી શકે છે, સમાજમાં ભાગલા પડાવી શકે છે, સરકારો પર દબાણ લાવી શકે છે. મતલબ એને ઓછું આંકી શકાય નહીં.
આ બધી સમજ વાસ્તવિક જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? દાખલા તરીકે જે નીતિ ઘડનારાઓ છે, એ લોકો આમાંથી શું શીખી શકે?
એમના માટે મુખ્ય બોધપાઠ એ છે કે ખાલી લશ્કરી કે સુરક્ષા ઉપાયો પૂરતા નથી. આતંકવાદનું જે સંચાર પાસું છે એને નિષ્ફળ બનાવવું એટલું જ જરૂરી છે.
એટલે કે
ભય ફેલાવવાના એમના પ્રયાસોને નાકામ કરવા, સમાજમાં સ્થિતિસ્થાપકતા એટલે કે રેઝિલિયન્સ વધારવી, અને પ્રતિભાવમાં ધીરજ અને પ્રમાણસરતા દાખવવી. ઉતાવળિયો આક્રમક પ્રતિભાવ ઘણીવાર નુકસાનકારક સાબિત થાય છે.
અને મીડિયા કર્મીઓ માટે શું સંદેશ છે? એમની ભૂમિકા કેવી હોવી જોઈએ?
મીડિયાની ભૂમિકા તો ખૂબ જ સંવેદનશીલ છે. આમાં સનસનાટી ફેલાવવાને બદલે સંદર્ભ અને વિશ્લેષણ આપવું જરૂરી છે. ઘટનાઓને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકવી અને અજાણતા આતંકવાદીઓના પ્રચારનું માધ્યમ ન બની જવાય એનું ધ્યાન રાખવું. જવાબદાર રિપોર્ટિંગ, જે માહિતી આપે પણ ભય ન વધારે, એ જ ચાવીરૂપ છે.
અને સામાન્ય નાગરિક તરીકે આપણે શું કરી શકીએ?
જુઓ, આપણે સમાચારોનું વિવેચનાત્મક રીતે મૂલ્યાંકન કરી શકીએ. તરત કોઈ વાત માની ન લેવી.
હા, એ જરૂરી છે.
ભયભીત થવાને બદલે જાણકાર બની શકીએ. આપણે સમજી શકીએ કે આતંકવાદ એક ગંભીર પડકાર છે, પણ તે અજય નથી. ઐતિહાસિક દ્રષ્ટિકોણ કેળવીને આપણે પેલી અતિશયોક્તિ અને રાજકીય પ્રચારથી બચી શકીએ છીએ અને વધુ શાંત સમતોલ પ્રતિભાવ આપી શકીએ.
આ સમગ્ર ચર્ચાના અંતે તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટો બોધપાઠ અથવા કંઈક આશ્ચર્યજનક શું રહ્યો આમાંથી?
મારા માટે કદાચ સૌથી વધુ પ્રભાવિત કરનારું એ રહ્યું કે રાજ્ય દ્વારા આતંકનો ઉપયોગ કેટલો સામાન્ય અને ઐતિહાસિક રીતે સ્વીકૃત રહ્યો છે. આપણે ઘણીવાર આ પાસાને મતલબ અવગણીએ છીએ.
સાચી વાત.
બીજું, પેલી ચેતવણી કે પ્રતિ આતંકવાદના નામે લેવાયેલા પગલાં કેવી રીતે ઉલટા પડી શકે છે અને લોકશાહીને જ નુકસાન પહોંચાડી શકે છે, એ વાત ખૂબ જ મહત્વની લાગી.
મારા માટે આતંકવાદ શબ્દની પાછળ જે રાજકારણ રહેલું છે અને એનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ થાય છે, એ સમજવો ખરેખર આંખ ખોલનારું હતું.
હા.
અને બીજું, અલગ અલગ યુગો અને વિચારધારાઓ હોવા છતાં પેલી હિંસક સંચારની મૂળભૂત યુક્તિમાં જે સાતત્ય જોવા મળે છે એ વિચારવા જેવું છે.
બરાબર.
એ આપણને વર્તમાન ઘટનાઓને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરે છે. કદાચ આખરી વિચાર એ છે કે આતંકવાદની શક્તિ મોટા ભાગે એના પર નિર્ભર છે કે તે આપણામાં કેટલો ભય પેદા કરે છે.
સાચી વાત.
જાણકારી અને સમજણ એ કદાચ ભય સામેના સૌથી મોટા હથિયાર છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.